એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં સફર કરવાના છીએ જેમની કલમે અરે દુનિયાભરના કરોડો વાચકોને જાણે કે કોઈ જાદુઈ દુનિયાના દરવાજા ખોલી આપ્યા છે. વાત છે હારુકી મુરાકામીની. જન્મ 1949. આજે એ સમકાલીન સાહિત્યના આમ તો સૌથી મોટા નામોમાંના એક છે. પણ સવાલ એ છે કે શા માટે? એવું તો શું છે મુરાકામીના લખાણમાં કે ટોક્યોથી લઈને ન્યૂયોર્ક સુધીના વાચકો એમના પુસ્તકોની રાહ જોતા હોય છે?
આ ખરેખર બહુ રસપ્રદ પ્રશ્ન છે. કારણ કે જુઓ ને, મુરાકામીનું વિશ્વ એ એક જ સમયે અત્યંત પરિચિત લાગે અને છતાં સાવ અજાણ્યું પણ. એમની વાર્તાઓ રોજબરોજની જિંદગીમાંથી શરૂ થાય છે, એકદમ સામાન્ય, જેમ કે કોઈ પાત્ર સ્પેગેટી બનાવી રહ્યું હોય કે પછી કોઈ જૂનો જાઝ રેકોર્ડ સાંભળી રહ્યો હોય અને પછી અચાનક ધડામ દઈને વાસ્તવિકતામાં એક તિરાડ પડે છે અને આપણે કોઈ સપના જેવી, ક્યારેક વિચિત્ર, પણ હંમેશા હંમેશા ઊંડાણવાળી દુનિયામાં પહોંચી જઈએ છીએ. એમની વાતોમાં એકલતા છે, ખોવાયેલા પ્રેમની શોધ છે, સ્મૃતિની રમત છે, પણ બધું એક અનોખી રીતે કહેવાયું છે.
હા, આ અનોખાપણું કદાચ એમના જન્મ સમયના જાપાન સાથે પણ જોડાયેલું છે. 1949 એટલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાના બસ થોડા જ વર્ષ પછીનો સમય. જાપાન ત્યારે અમેરિકન કબજા હેઠળ હતું. એક તરફ સદીઓ જૂની જાપાની પરંપરાઓ હતી અને બીજી તરફ પશ્ચિમી સંસ્કૃતિનો ધસમસતો પ્રવાહ. જાઝ સંગીત, હોલિવૂડ ફિલ્મો, અમેરિકન નવલકથાઓ, આવા બે વિશ્વના ટકરાવ વચ્ચે એમના કેન્દ્રમાં જ મુરાકામીનો ઉછેર થયો, નહીં?
બરાબર, એકદમ. અને જ્યારે એમણે 1970ના દાયકાના અંતમાં લખવાનું શરૂ કર્યું ત્યારે જાપાન ભલે આર્થિક રીતે ખૂબ આગળ વધી રહ્યો હતો, પણ સાથે સાથે એક પ્રકારનો આધ્યાત્મિક ખાલીપો પણ વર્તાતો હતો. તે સમયના જાપાની સાહિત્ય જગત, જેને બુંદાન કહે છે, એટલે કે એક સ્થાપિત સાહિત્યિક વર્તુળ અને તેની આઈ નોવેલ પરંપરા હતી. આઈ નોવેલ એટલે એવી નવલકથાઓ જે મોટે ભાગે લેખકના પોતાના અંગત જીવનના અનુભવો પર જ આધારિત હોય. મુરાકામી આ બધાથી દૂર રહ્યા, સાવ અલગ. એમણે પ્રેરણા માટે પશ્ચિમ તરફ જોયું. પેલો રેમન્ડ ચેન્ડલરની રહસ્યમય શૈલી, કર્ટ વોનેગટનો કટાક્ષ, ફિટ્ઝગેરલ્ડની ઉદાસી અને સૌથી વધુ તો જાળ સંગીત, એની મુક્તિ, એનો લય, આ બધાએ મળીને અમને એક નવી જ દિશા આપી.
ખરેખર.
અને રસપ્રદ વાત તો એ છે કે એમના માતા પિતા બંને જાપાની સાહિત્યના શિક્ષક હતા.
હા, બરાબર.
પણ મુરાકામીનું મન તો દસ્તોયેવ્સ્કી, કાફકા અને પેલી અમેરિકન પેપરબેક નવલકથાઓમાં લાગેલું હતું. આ જાણે કે એક નાનકડો બળવો જ હતો, નહીં, જે પછીથી એમના લખાણમાં મોટા પાયે દેખાયો. ચોક્કસ, એક બળવો એમની પસંદગીઓમાં પણ સ્પષ્ટ દેખાયો. ટોક્યોની વસેડા યુનિવર્સિટીમાં નાટક ભણવા ગયા, પણ એ પોતે કહે છે તેમ એમની સાચી કેળવણી તો જાઝ ક્લબમાં, સિનેમાઘરોમાં અને રેકોર્ડની દુકાનોમાં થઈ. ત્યાં જ એમની મુલાકાત યોકો સાથે થઈ, જે પાછળથી એમના જીવનસાથી બન્યા. ભણતર પૂરું કરીને એમણે કોઈ નોકરી કરવાને બદલે યોકો સાથે મળીને ટોક્યોમાં પીટર કેટ નામનું જાઝ કોફી હાઉસ અને બાર ખોલ્યું અને એ પણ 7 વર્ષ સુધી ચલાવ્યું. કદાચ આ અનુભવે જ એમના પાત્રોમાં દેખાતી પેલી શાંતિ, એકલતા અને બારીકાઈથી નિરીક્ષણ કરવાની વૃત્તિ ઘડી હશે. શું લાગે છે?
બની શકે, ખૂબ શક્ય છે. અને એ 7 વર્ષના પરિશ્રમ પછી આવી એક ક્ષણ જેણે બધું બદલી નાખ્યું. એપ્રિલ 1978, એક બેઝબોલ મેચ. અમેરિકન ખેલાડી ડેવ હિલ્ટને બોલ ફટકાર્યો, બેટનો અવાજ આવ્યો અને બસ એ અવાજે મુરાકામીના મનમાં વીજળીનો ચમકારો કર્યો. હું નવલકથા લખી શકું છું. અને કહે છે કે એ રાત્રે જ ઘરે જઈને એમણે લખવાનું શરૂ કરી દીધું.
અદ્ભુત. અને એ લેખન પણ એક પ્રકારની શિસ્ત માગી લેતું હતું. કદાચ એ શિસ્ત પેલો જાઝ બાર ચલાવવાના અનુભવમાંથી આવી હશે. એમના એક પુસ્તક વોટ આઈ ટોક અબાઉટ વેન આઈ ટોક અબાઉટ રનિંગ માં તેઓ દોડવાની અને લખવાની પ્રક્રિયાને સરખાવે છે. એમાં એમનું એક બહુ પ્રખ્યાત વાક્ય છે, પીડા અનિવાર્ય છે, સહન કરવું વૈકલ્પિક છે. લેખન માટે પણ આ જ વાત લાગુ પડે છે, નહીં? એ પહેલું પુસ્તક હિયર ધ વિન્ડ સિંગ પ્રકાશિત થયું અને ગુંઝો પ્રાઇઝ પણ જીત્યું. બસ ત્યાંથી શરૂઆત થઈ ગઈ.
સારું, હવે મુરાકામીની શૈલી વિશે થોડી વાત કરીએ. એ ખરેખર ગજબનું મિશ્રણ છે. એમનું ગદ્ય જુઓ તો એકદમ શાંત, સંયમિત, જાણે કોઈ ભાવ વગરનું હોય એવું લાગે. કદાચ પેલી અમેરિકન હાર્ડ બોઇલ્ડ ડિટેક્ટિવ કથાઓ જેવી અસર હોય.
હા હા એકદમ.
પણ પછી અચાનક વાર્તા એવો વળાંક લે કે તમે અવાક રહી જાઓ. બિલાડીઓ બોલવા લાગે, માછલીઓ આકાશમાંથી વરસે, સમાંતર દુનિયાઓ ખુલી જાય. શું વાત છે!
આ જ તો એમની ખાસિયત છે. એમણે જાણે કે રોજિંદા જીવનને એક હથિયાર બનાવ્યો છે, ખબર છે? એ તમને સ્પેગેટી બનાવવાની કે જૂના રેકોર્ડ સાંભળવાની વાતોમાં પરોવી દે અને પછી ધડામ અતિ વાસ્તવિકતાનો હુમલો. અને આ વિચિત્ર ઘટનાઓ એટલા માટે વધુ અસરકારક લાગે છે કારણ કે તે સાવ સામાન્ય જીવનની વચ્ચેથી જ ફૂટી નીકળે છે. એમના પાત્રો પણ આવા જ હોય છે, મોટાભાગે શહેરમાં રહેતા થોડા અલગારી નિષ્ક્રિય જેવા લાગતા સામાન્ય માણસો જે અચાનક કોઈ રહસ્યમય શોધયાત્રા પર નીકળી પડે છે અથવા કોઈ સમાંતર વાસ્તવિકતામાં ખેંચાઈ જાય છે.
અને આ બધી અતિ વાસ્તવિકતા દ્વારા તેઓ કયા વિષયોને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે? એમનું હેતુ શું હોય છે?
મુખ્યત્વે તો આધુનિક જીવનની જે એકલતા છે એ, પછી પ્રેમ અને ઓળખની ખોજ અને સ્મૃતિની તાકાત. સ્મૃતિ વિશે તો એમણે ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલમાં બહુ સરસ લખ્યું છે. યાદો એ જ છે જે તમને અંદરથી હૂંફ આપે છે, પણ તે જ તમને ચીરી પણ નાખે છે. આ બેધારી તલવાર જેવી સ્મૃતિ એ એમની લગભગ બધી જ કૃતિઓમાં કેન્દ્રસ્થાને હોય છે. આ સિવાય બીજો એક મુદ્દો એ છે કે કેવી રીતે ઇતિહાસ, ખાસ કરીને દબાવી દેવાયેલો હિંસક ઇતિહાસ, વર્તમાન પર પોતાની અસર છોડી જાય છે, એ પણ એમનો એક મહત્વનો વિષય રહ્યો છે.
એમણે જાણે કે એક વૈશ્વિક સાહિત્ય રચ્યું છે એવું કહી શકાય. જાપાની પરિવેશમાં પશ્ચિમી સંગીત અને સાહિત્યના સંદર્ભો વણીને.
બિલકુલ, એકદમ સાચી વાત. એમની વાર્તાઓ કોઈ એક સંસ્કૃતિની સીમાઓમાં બંધાતી નથી. ટોક્યોના રસ્તાઓ પર ફરતો એમનો નાયક જેટલો જાપાની લાગે છે તેટલો જ કદાચ ન્યૂયોર્કના વાચકને પણ પોતાનો લાગી શકે છે. તેમણે પશ્ચિમી પોપ કલ્ચર અને જાપાની સંવેદનાનું એવું અનોખું મિશ્રણ કર્યું છે જેણે આમ કહીએ તો વર્લ્ડ લિટરેચરની એક નવી જ વ્યાખ્યા ઊભી કરી છે.
ચાલો એમની કેટલીક મુખ્ય કૃતિઓ પર નજર ફેરવીએ. શરૂઆતની પેલી ટ્રાયોલોજી ઓફ ધ રેટ હતી, પણ ખરી ઓળખ મળી વાઇલ્ડ શીપ ચેઝ 1982થી, ખરું? આમાં પેલો લાક્ષણિક મુરાકામી હીરો જોવા મળે છે, થોડો ઉદાસ, રમૂજી, જે એક અજીબ પ્રકારની શોધ પર નીકળે છે. ડિટેક્ટિવ વાર્તા અને પૌરાણિક કથાનું મિશ્રણ જેવું લાગે.
હા, અને પછી 1987માં આવી નોર્વેજિયન વુડ. આ એક મોટો મોટો બદલાવ હતો. અહીં કોઈ જાદુઈ તત્વો નથી, સદંતર વાસ્તવિક. આ 1960ના દાયકાના ટોકિયોના યુવાનોની પ્રેમ, નુકસાન અને માનસિક ગળમથલની અત્યંત વાસ્તવિક અને કરુણ કથા છે. આ પુસ્તકે જાપાનમાં એટલી બધી લોકપ્રિયતા મેળવી રેકોર્ડ તોડી નાખ્યા કે મુરાકામી પોતે પ્રસિદ્ધિથી ગભરાઈ ગયા.
ઓહ,
એટલે જ કદાચ.
હા,
એ પ્રસિદ્ધિથી બચવા જ તેમણે ઘણા વર્ષો જાપાન બહાર ગાળ્યા, ગ્રીસ, ઇટાલી અને અમેરિકામાં રહ્યા. આ સ્વનિર્વાસન પણ એમના લેખન માટે ફાયદાકારક રહ્યું એમ કહેવાય છે. એમને જાપાનને બહારથી જોવાની એક નવી દ્રષ્ટિ મળી.
અચ્છા, અને પછી આવી ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલ 1994-95, જેને ઘણા લોકો એમની શ્રેષ્ઠ કૃતિ, એમની માસ્ટરપીસ ગણે છે. આ ખરેખર એક મહાન નવલકથા છે. શરૂઆત સાવ સામાન્ય લાગે. એક માણસ એની પત્ની અને ખોવાયેલી બિલાડીને શોધી રહ્યો છે, પણ આ શોધ એને ક્યાં લઈ જાય છે? સીધો જાપાનના ભૂતકાળના અંધારા ખૂણાઓ સુધી, ખાસ કરીને મંચુરિયામાં થયેલા યુદ્ધ અપરાધો સુધી. અહીં વ્યક્તિગત અને ઐતિહાસિક, વાસ્તવિક અને અતિવાસ્તવિક બધું જ એવી રીતે ગૂંથાઈ જાય છે. કમાલ છે.
અહીં કદાચ એમનો પેલો જેરુસલેમ પ્રાઇઝ સ્વીકારતી વખતે કહેલો વિચાર યાદ આવે છે. એમણે કહ્યું હતું, જો એક કઠણ ઊંચી દિવાલ હોય અને એક ઈંડું તેની સામે ટકરાઈને તૂટી જાય, તો દિવાલ ભલે ગમે તેટલી સાચી હોય કે ઈંડું ગમે તેટલું ખોટું હોય, હું હંમેશા ઈંડાના પક્ષે ઊભો રહીશ. ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલ જેવી કૃતિઓમાં એ વ્યક્તિની વેદનાને સિસ્ટમ અને ઇતિહાસના જુલમ સામે મૂકતા દેખાય છે, એ ઈંડાનો પક્ષ લેતા દેખાય છે.
બહુ સરસ વાત કહી. આગળ જતા કાફકા ઓન ધ શોર 2002 આવી, જે ફરી થોડી પૌરાણિક કથાઓ જેવી લાગે છે ને?
હા, એમાં બે વાર્તાઓ સમાંતર ચાલે છે. એક કિશોર છે, કાફકા તમુરા, જે પોતાના પર લાગેલા ઓડિપલ શ્રાપથી ભાગી રહ્યો છે, એટલે કે પેલી ગ્રીક પૌરાણિક કથા મુજબ પિતાની હત્યા કરી માતા સાથે લગ્ન કરવાનું ભવિષ્ય, એનાથી એ દૂર ભાગે છે. અને બીજો એક વૃદ્ધ માણસ છે, નકાતા, જે બિલાડીઓ સાથે વાત કરી શકે છે. ખૂબ રસપ્રદ. આ બંને વાર્તાઓ અંતે ભેગી મળે છે અને નિયતિ, ઓળખ, સ્મૃતિ જેવા ગહન પ્રશ્નો ઊભા કરે છે.
અને પછી તો 1Q84 2009-10 ત્રણ ભાગમાં લગભગ 1000 પાનાની કૃતિ. આ તો એમની સૌથી મહત્વાકાંક્ષી રચના લાગે છે. જબરદસ્ત.
ચોક્કસપણે, એ છે જ મહત્વાકાંક્ષી. આ એક પ્રકારની ડિસ્ટોપિયન પ્રેમ કથા છે, જે બે ચંદ્ર ધરાવતી સમાંતર દુનિયામાં આકાર લે છે. એમાં ધાર્મિક કટ્ટરતા, સરકારી દેખરેખ, સર્વેલન્સ અને આજના સમયમાં વાસ્તવિકતા કેટલી તરલ અને ભ્રામક બની ગઈ છે એવા મુદ્દાઓ પર સીધું ચિંતન જોવા મળે છે.
મુરાકામીનો લેખક તરીકેનો વિકાસ પણ જોવા જેવો છે. શરૂઆતમાં જાપાનના જે સ્થાપિત સાહિત્યકારો હતા, પેલું બુંદાન, એમણે એમને બહુ ગંભીરતાથી ન લીધા. કહ્યું કે આ તો બહુ અમેરિકનાઇઝ છે, ઊંડાણ નથી.
હા, એવું થયું હતું શરૂઆતમાં, પણ યુવા વાચકોએ એમને તરત જ અપનાવી લીધા. ખબર છે, એમને મુરાકામીના પાત્રોની એકલતામાં, એમની દુનિયાની વિચિત્રતામાં ક્યાંક પોતાની જ લાગણીઓનું પ્રતિબિંબ દેખાયું હશે કદાચ. અને પછી જ્યારે 1980ના દાયકાના અંતમાં અનુવાદો થવા લાગ્યા અંગ્રેજી અને બીજી ભાષાઓમાં, ત્યારે તો આખી દુનિયામાં એમનો ડંકો વાગી ગયો. આજે એ કદાચ જીવિત લેખકોમાં સૌથી વધુ વંચાતા અને ચર્ચાતા લેખકોમાંના એક છે, એમાં કોઈ શંકા નથી.
અને નોબેલ પુરસ્કારની વાત, દર વર્ષે એમનું નામ મુખ્ય દાવેદાર તરીકે ચર્ચાય છે, છેલ્લા 10-12 વર્ષથી, પણ હજુ સુધી મળ્યો નથી. આ પણ એક અજબ ઘટના બની ગઈ છે.
હા હા, એ મુરાકામી નોબેલ વોચ તો જાણે એક વાર્ષિક પરંપરા જેવી બની ગઈ છે. પણ પુરસ્કાર મળે કે ન મળે, એમનો પ્રભાવ તો અંપાળ છે, ખૂબ મોટો છે. એમણે યોકો ઓગાવા, જોનાથન લેથમ, કાઝુ ઇશિગુરો જેવા કેટલાય લેખકોને પ્રભાવિત કર્યા છે. એમની સૌથી મોટી દેન કદાચ એ છે કે એમણે મનોવૈજ્ઞાનિક ઊંડાણ દર્શાવવા માટે અતિવાસ્તવવાદનો ઉપયોગ સામાન્ય બનાવી દીધો. એમની દુનિયા ભલે સપના જેવી લાગે, પણ એ આપણા સમયની બેચેની, અર્થની શોધ અને તૂટેલા જોડાણોને બરાબર પકડે છે, એટલે જે આજે પણ એટલા પ્રસ્તુત છે, લોકોને એમના લખાણમાં પોતાપણું લાગે છે.
એમની કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે ને, એનો વિષય કંઈ કહેશો?
હા, અને એ પણ એક રસપ્રદ પાસું છે, કારણ કે મુરાકામીની દુનિયાને પડદા પર ઉતારવી સહેલી નથી. શરૂઆતમાં ટોની ટાકીતાની જેવી શાંત, વફાદાર ફિલ્મો બની. નોર્વેજિયન વુડનું રૂપાંતરણ દ્રશ્યાત્મક રીતે સુંદર હતું, પણ કદાચ પુસ્તકની ઊંડાઈ પૂરી પકડી શક્યો ન હતો. પછી દક્ષિણ કોરિયન ફિલ્મ આવી બર્નિંગ, જે એમની એક ટૂંકી વાર્તા બાર્ન બર્નિંગ પર આધારિત હતી. એને ખૂબ પ્રશંસા મળી. પણ સૌથી મોટી સફળતા મળી રિયુસુકે હામાગુચીની ફિલ્મને, ડ્રાઇવ માય કાર 2021. એણે તો ઓસ્કાર જીત્યો બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો.
અરે વાહ.
હા, આ ફિલ્મ પણ એક ટૂંકી વાર્તા પરથી જ હતી, પણ દિગ્દર્શકે એના કેન્દ્રમાં રહેલા શોક, કલા અને સંવાદના વિષયોને અત્યંત ગહનતાથી અને સંવેદનશીલતાથી વિસ્તાર્યા હતા. આ બતાવે છે કે મુરાકામીના પુસ્તકોનું રૂપાંતરણ કેટલું મુશ્કેલ છે. સફળતા માત્ર વાર્તા કહેવામાં નથી, પણ એમના લખાણનો જે અનોખો મૂળ છે, જે ભાવનાત્મક અનુભૂતિ છે, એને પડદા પર જીવંત કરવામાં છે.
બરાબર. અંતે એક વિચાર પર આવીએ, મુરાકામીની દુનિયામાં વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની રેખા ઘણીવાર ભૂસાઈ જાય છે. શું આ આપણા આજના ડિજિટલ યુગનું, પોસ્ટ ટ્રુથ સમયનું પ્રતિબિંબ નથી, જ્યાં સત્ય શું છે તે નક્કી કરવું વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે, જ્યાં વૈકલ્પિક તથ્યોની ભરમાર છે?
ખૂબ સારો મુદ્દો ઉઠાવ્યો. ચોક્કસપણે એવું કહી શકાય, એમનું લખાણ આપણા સમયના આ ગૂંચવાડાને પકડે છે. અને બીજો વિચાર આવે છે, એમની વાર્તાઓમાં વારંવાર આવતા સંગીત, ખાસ કરીને જાઝ અને ક્લાસિકલ અને બિલાડીઓ વિશે. શું એ માત્ર પૃષ્ઠભૂમિ છે, શોભાના ગાંઠિયા છે, કે પછી એ કોઈ ઊંડો અર્થ ધરાવે છે? કદાચ એ આપણા અચેતન મન, આપણી દબાયેલી લાગણીઓ અને અતાર્કિક ઈચ્છાઓની દુનિયા તરફના દરવાજા છે, રૂપક છે. મુરાકામી સીધા જવાબો નથી આપતા, પણ પ્રશ્નો જરૂર ઊભા કરે છે અને એ પ્રશ્નો આપણને વિચારતા કરી મૂકે છે. મને લાગે છે કે દરેક વાચક માટે એમના કાર્યમાંથી શું ગુંજી ઉઠે છે, કયો તાર જોડાય છે, એ એક ખૂબ જ અંગત અનુભવ છે અને એ જ એમની સફળતા છે.
બિલકુલ, ખૂબ સરસ ચર્ચા રહી. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.